किसी समय शाही पर मैगम शास्त्र है प्रथम जीव नाम नो अधिकार छठी गाथा नो भावार्थ छठी गाथा आखा समय शास्त्र नो सार भावार्थ अशुद्धपणु एटले मलिनपणु परग्रहना संयोग थी आवे छे પરદેવના સંયોગ એના નિમિત્તે નૈમિતિક જે પરિણામ થાય છે પરિણામમાં અશુદ્ધતા આવે છે એ અશુદ્ધતા દ્રવ્ય સુધી પહોંચી શકતી નથી અશુદ્ધતા પરદેવના સંયોગથી આવે છે ઉત્પન્ન થાય છે ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી પર્યાયમાં શુભાશુભ ભાવ કર્મના સંયોગના નિમિત્તે થાય તો પણ મૂળ જે સ્વભાવ આત્મદ્રવ્ય નાયક ભાવ એ તો અન્ય દ્રવ્ય રૂપે એટલે અશુદ્ધતા રૂપે થતો જ નથી એ તો ત્રણેય કાળ શુદ્ધ રહે છે માત્ર પરદ્રવ્યના નિમિત્તથી ફક્ત પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે અવસ્થા મલિન થાય છે પણ શુદ્ધ આત્મા મલિન થતો નથી કેમ કે નૈમિતિક ભાવની મર્યાદા પર્યાય સુધી હોય છે નૈમિતિક ભાવ સ્વભાવ સુધી પહોંચતો નથી નિમિત્તનો તો પ્રવેશ જ નથી નિમિત્ત તો બહિર્તત્વ છે તદ્દન જુદું છે એ જળ કર્મનો પ્રવેશ તો દ્રવ્ય સ્વભાવમાં નથી પણ એના લક્ષે થતા શુભાશુભ ભાવો જે છે એ નૈમિતિક ભાવ એ સ્વભાવમાં પ્રવેશ કરી શકતા નથી નૈમિતિકની મર્યાદા પર્યાય ધર્મ સુધી છે દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે તીવ્ર મિથ્યાત્વ અવસ્થા મલિનતા હોય ત્યારે પણ દ્રવ્ય સ્વભાવ બેહદ શુદ્ધ છે એ નૈમિતિક મલિનતા દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશી શકતી નથી કેમ કે દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે એવી દ્રવ્યની અસ્થિ છે દ્રવ્ય દ્રષ્ટિથી એટલે દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય એટલે અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે પરિણામ મલિન દેખાય છે એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે આહા મલિનતા પર્યાયની છે અને આત્મા તો સ્વભાવથી જ જ્ઞાયક અનાદિ અનંત છે એ જ્ઞાયક ભાવ મટીને જળ ભાવ રૂપે થતો નથી પરિણામમાં જળપણું અનાદિકાળથી જળના સંબંધથી જળ ભાવ પ્રગટ થાય છે શુભાશુભ ભાવ જળ છે તો પણ આત્માનો સ્વભાવ ચેતન્ય સામાન્ય સામાન્ય શુદ્ધ જ્ઞાયક નાયક એવું રહ્યા કરે છે અને તેની અવસ્થા એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે અને તેની અવસ્થા તે પોતે નહીં તેની અવસ્થા એટલે પરાશ્રિત અવસ્થા ઉદગલ કર્મના નિમિત્તથી રાગાદી રૂપ મલિન છે તે પર્યાય છે દ્રવ્ય સ્વભાવ તો જ્ઞાયક છે શુદ્ધ છે એ તો ભાવ કર્મથી ત્રણેય કાળ ભિન્ન છે ભાવ કર્મનો એમાં પ્રવેશ થતો નથી પણ એ પરદ્રવ્યના લક્ષે પર્યાયમાં મલિનતા પ્રગટ થાય છે તે તો પર્યાય છે પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે પરિણામ તરફ આમ જોવામાં આવે તો એ મલિનતા પરિણામમાં દેખાય છે અને દ્રવી દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે આત્મા એક છે એના પડખા બે છે એક દ્રવ્ય સામાન્ય પડખું અને એક વિશેષ પર્યાયનું પરિણામનું અવસ્થાનું હાલતનું પડખું એ પરિણામ પરના સંગે મલિન થાય છે, પણ આત્મા પરનો સંગ કરતો નથી માટે મલિન થતો નથી. અને પરિણામ પોતાનો સંગ છોડીને પરનો સંગ કરવા જાય છે તો એક સમય પૂરતો નૈમિત્તિક શુભાશુભ ભાવ પ્રગટ થાય છે. પર્યાય મલિન છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય બીજું પડતું એવું ને એવું પરમાત્મા છે, એ તો એમાં અધુરાશ આવતી નથી કે એમાં વિપરીતતા લાગુ પડતી નથી. દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરી દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે, જાણવું 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 જેમાં સ્વભાવ છે, કાંઈ જળપણું થયું નથી. જળ એટલે કે રાગ રૂપે આત્મા થતો નથી. પર્યાયમાં રાગ છે તે વખતે એ રાગથી આત્મા અનન્ય નથી, પણ રાગથી આત્મા અન્ય છે, તેથી તે આત્મા શુભાશુભ ભાવ રૂપે થતો નથી, માટે જળ રૂપે થતો નથી. એ મૂળ આત્મા, આત્મા એક ના પડખા બે, આ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય છે નહીં. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, અહીં એટલે આ સમયસાર શાસ્ત્રમાં અને આ છઠ્ઠી ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિને એટલે ત્રિકાળી સામાન્ય એક રૂપ જે સ્વભાવ ભાવ આત્મા છે, એવો જે દ્રવ્ય સ્વભાવ એની દ્રષ્ટિને પ્રધાન કરી મુખ્ય કરીને કહેવામાં આવ્યું છે કે જ્ઞાયક તો જ્ઞાયક છે, જે પ્રમત અપ્રમતના ભેદ છે. એટલે અસાવધાન દશા પ્રમત અને સાવધાન દશા અપ્રમત, અશુદ્ધતા અને શુદ્ધતા એ પર્યાયના બે પ્રકારના જે ભેદ છે, ભેદ એટલે પ્રકારો છે, કે તો પરદેવના સંયોગ જનિત પર્યાય છે. શું કહ્યું અહીંયા માર્મિક વાત કરે છે કે પુણ્ય પાપ આશરો બંધ એવા વિકારી પરિણામ તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, પણ પુણ્ય પાપ આશરો બંધ એનો એક દેશ અભાવ થઈને સંવર્ણિજરા થાય અને સર્વથા અભાવ થઈને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા થાય, એ અવસ્થા પણ પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એકમાં સદભાવ નિમિત્ત છે અને એકમાં અભાવ નિમિત્ત છે, એટલે નિમિત્ત સાપેક્ષ પરિણામ છે અને ભગવાન આત્મા નિમિત્ત નિરપેક્ષ છે. તો પરદ્રવ્યના સંયોગ જનિત પ્રમત અપ્રમત દશાઓના ભેદે પ્રગટ થાય છે, એ કર્મકૃત છે, એ જીવકૃત નથી. પ્રમતની અવસ્થા જીવ કરતો નથી ને અપ્રમત નો કરતા નથી આત્મા, કેમ કે નિષ્ક્રિય ના કરતા છે. એ જ્ઞાયક છે એમાં કરવું ન હોય, જ્ઞાયક છે એમાં જાણવું હોય. એ જાણનાર ને જાણતા જાણતા એમ જણાઈ ગયું કે આ પ્રમત અપ્રમત દશાઓ બધી પૂદગલ ની અવસ્થાઓ છે, એ કર્મ કર છે, એનો કરનાર પૂદગલ છે, હું કરનાર નથી. આહા, અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય એ બે ઉદ્ગલ દ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે, એમ ક્યારે જાણી શકાય છે કે જ્ઞાયક જાણનાર ને અંતર સન્મુખ થઈને જ્યાં જાણ્યું અને એમાં નજર રાખીને અહીંયા જોયું તો એ ઉદ્ગલ દ્રવ્યના સદભાવ અને અભાવથી ઉત્પન્ન થતા ભેદો છે. એ મારાથી એ ભેદો ઉત્પન્ન થતા નથી, ઉત્પાદનો ઉત્પાદક હું નથી, એ ઉત્પાદનો ઉત્પાદ પર્યાય છે અને નિમિત્તપણે પરદ્રવ્ય છે. હું તો એનો ઉત્પાદક ઉપાદાનપણે પણ નથી ને નિમિત્તપણે હું નથી. પરદ્રવ્યના સંયોગ જનિત અવસ્થાઓ છે. આ પરમાર્થ પ્રતિક્રમણામાં બધા ભેદોને કહ્યું કે એ બધા હું કરતા નથી, કાર્યતા નથી, કારણ નથી ને અનુમોદક નથી. ઉદ્ગળ દ્રવ્યો આ વિભાવ ભાવને ભેદને કરે છે, પણ હું તો એને અનુમોદન આપતો નથી, એ વાત અહીંયા કરી છે. જે પ્રમાદ પ્રવૃત્તિના ભેદ છે તે તો આ રીતે આત્માને એને એક સમય જોયો નથી. પર્યાય સહિત નો જોતા પર્યાય નું સ્વામી લાગે છે, પર્યાય રહીત જોતા દ્રવ્ય નો સ્વામી થઈ જાય. સ્વસ્વામી સંબંધ પર્યાય ની સાથે થયો છે અનંતકાળ થી અજ્ઞાન માં. પર્યાય ને જુએ છે અને દ્રવ્ય ને જોતો
નથી.
હવે પર્યાય થી રહીત હું છું ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈને અનુભવ થાય છે. પર્યાય પર્યાય માં રહી જાય છે અને નવી પર્યાય દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે. જે પ્રમત પ્રમાણના ભેદ છે તે તો પરદેવ ના સંયોગ જેની પર્યાય છે. સંવર નિજરા ને મોક્ષ એ પરદેવ ના સંયોગ જેની અવસ્થા છે, અભાવ એમાં નિમિત્ત થાય છે. હું તો પ્રથમ થી જ છું, હું સંવર નિજરા ને મોક્ષ નો ઉત્પાદક નથી. એ અશુદ્ધતા લ્યો, પ્રમત અને અપ્રમત બે અશુદ્ધની નો વિષય છે. એ અશુદ્ધતા પ્રમત અને અપ્રમત ની અશુદ્ધતા
પ્રમત અને અપ્રમત
એની જે અશુદ્ધતા, ત્રિકાળ શુદ્ધતા તે દ્રવ્યની છે અને ક્ષણિક શુદ્ધતા અને અશુદ્ધતા એ બધી પૂદગલ દેવના સંયોગ જેની પર્યાય છે માટે અશુદ્ધની નો વિષય છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. પ્રમત અને અપ્રમત બે ભેદો એની જે અશુદ્ધતા, આમ દ્રવ્ય શુદ્ધ છે ને આ ભેદ અશુદ્ધની નો વિષય છે. શુદ્ધ પર્યાય પણ અશુદ્ધની નો વિષય છે. શુદ્ધ આત્મા શુદ્ધની નો વિષય છે.
સામાન્ય શુદ્ધ
સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ અશુદ્ધતા પ્રમત અપ્રમત ની અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરી અભેદ તો અભેદમાં ભેદ દેખાતો નથી, એ ગૌણ થઈ જાય છે, એનું લક્ષ છૂટી જાય છે. ગૌણ એટલે લક્ષ છૂટી જાય છે, ત્રિકાળીનું લક્ષ થાય છે. એ અશુદ્ધતા વ્યવહાર છે. પ્રમત અપ્રમત ની બે દશાઓ તે નિશ્ચય નથી, પણ કેમ કે ભેદ છે માટે વ્યવહાર છે. બીજું પરાશ્રિત છે માટે વ્યવહાર છે. આશ્રવ બનતો પરાશ્રિત છે, પણ સંવર નિજરા ને મોક્ષ પણ પરાશ્રિત છે. પરની અપેક્ષા આવે એવો પરાશ્રિત,
પરની અપેક્ષા આવે એવો પરાશ્રિત,
એવો પરાશ્રિત ભાવ છે. અહીંયા તો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા બતાવો છે. ક્યાંય ખૂણે ખાંચ કે જો એ સંવાર નિજરા ને મોક્ષ ની અધિકતા આવી ગઈ તો દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય.
સમુદ્ર ની શાંત અવસ્થા પવન ને આશ્રિત છે, પવન ના અભાવ ને આશ્રિત છે.
પવન નું વાવું ને ન વાવું એ બે એમાં નિમિત્ત છે.
બરાબર,
માટે નિમિત્ત થી નિરપેક્ષ, નૈમિતિક થી પણ નિરપેક્ષ,
વાહ વાહ,
એવો સ્વભાવ ભાવ એકરૂપ છે. એ શુદ્ધની નો વિષય છે, એ ઉપાદેય છે, એ આશ્રય કરવાયો છે, એમાં અહમ કરવાયો.
બરાબર
છે. કર્મ જનિત ભાવો એ ગૌણ કરી વ્યવહાર કરી અને અભૂતાર્થ ના સત્યાર્થ છે. એ કઈ આત્મા પ્રમત અને અપ્રમત અભૂતાર્થ છે, એટલે આત્માના સ્વભાવમાં એનું ન હોવું અને અસત્યાર્થ એ કઈ સાચો આત્મા ખરેખર નથી. એ તો સ્વાંગ છે પ્રમત અપ્રમત ની દશાઓ, એનો તો અભાવ થાય છે. સિદ્ધ અવસ્થામાં એનો અભાવ થાય છે.
ક્ષણિક અશુદ્ધતા અશુદ્ધ નો વિષય છે.
હા,
ક્ષણિક શુદ્ધતા પણ અશુદ્ધ નહીં,
અશુદ્ધિ નો વિષય છે. કેમ? કારણ શું કે પરદ્રવ્ય ના સંયોગ જનિત અવસ્થાઓ છે.
બંને કર્મ સાપે
અને આત્માને આશ્રય થાય એમ લ્યો તો એ ભેદ અભેદ આત્મા રૂપે થાય છે. આ તો ભેદ થી જો તો એ કર્મ જનિત છે, અભેદ થી જો તો આત્મા છે.
બરાબર, બહુ સરસ.
સુવન જરાને મોક્ષ ભેદ થી જો તો કર્મકૃત છે, અભેદ થી જો તો સંવર નિરા ને મોક્ષ ના ભેદ દેખાતા નથી તો આત્મા છે.
બહુ સરસ, બહુ સરસ.
પછી કેને કેવું સંવર ને કેને કેવી નિર્જરા, એ તો આત્મા છે. એક નહી અભેદ થઈ ગયો. જીવના ભાવ છે એ ઉપચાર નું કથન છે, વાસ્તવિક કથન નથી. જીવ એનાથી જુદો છે, પ્રમત અપ્રમત દશાથી જુદો. ઉપનાયક ભાવ એક દ્રષ્ટિમાં લેતા નિર્વિકલ્પ આત્મા નો સહેજ અનુભવ થાય છે. દ્રષ્ટિમાં લેવા યોગ તો આત્મા છે, દ્રષ્ટિમાં લેવા યોગ પરિણામ નથી, ઉપચાર છે. હવે આગળ, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ્ય તો શુદ્ધ છે, પણ દ્રવ્ય ની દ્રષ્ટિ થઈ તે શુદ્ધ છે. અભેદ પર્યાય નો ભેદ નહી. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એટલે કે દ્રષ્ટિ નો વિષય તો શુદ્ધ છે, પણ એ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધું તો એ દ્રષ્ટિ અભેદ છે, માટે શુદ્ધ છે. જો ભેદ હોય તો કર્મજનિત છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, એમ આત્મા શુદ્ધ છે, એમ દ્રષ્ટિ ને દ્રષ્ટિ નો વિષય અભેદ કરો તો શુદ્ધ છે, ભેદ કરો તો અશુદ્ધ છે. આ વિષય ગુરુદેવે પણ આ રીતે લીધો છે, ખાસ માર્ગ કરીને મેં વાંચ્યું. અઢારમી વખત આપણી વ્યાખ્યાન છે ને, એમાં છપાઈ ગયું છે. એમાં આ બોલમાં દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, કેમ કે દ્રવ્ય શુદ્ધ છે એ તો આવી ગઈ છે વાત, પણ દ્રવ્યની દ્રષ્ટિ થઈ એ પણ શુદ્ધ છે. એ શુદ્ધ છે જો અભેદ થી જુઓ તો શુદ્ધ છે, પર્યાય ને દ્રવ્ય ને જુદા દેખો. તો દ્રષ્ટિ ક્યાં શુદ્ધ રહી? અભેદ પણ શુદ્ધ છે, કાળ અભેદ ક્ષણિક અભેદ પણ શુદ્ધ છે. શુદ્ધ છે ધ્યેય તો શુદ્ધ છે, પણ જ્ઞેય પણ શુદ્ધ છે. ધ્યેયમાં ગુણ ભેદ દેખાતો નથી, અને જ્ઞેયમાં પર્યાય નો ભેદ દેખાતો નથી.
બરાબર, ધ્યેયમાં ગુણ ભેદ દેખાતો નથી,
અને જ્ઞેયમાં પર્યાય ભેદ દેખાતો નથી. ભેદ છે પણ દેખાય દેતા નહીં. શું શબ્દ છે? ભેદ દેખાય દેતા નહીં.
ભેદ
દેખાય દેતા નહીં, એનું નામ નિર્વિકલ્પ ધ્યાન છે. આ નિર્વિકલ્પ ધ્યાન માં સ્થિતિ થાય છે, સવિકલ્પ માં આવીને જ્ઞાનીઓ આ પ્રમાણે બીજાને સમજાવે છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. બીજો શબ્દ છે અભેદ છે, આવ્યું ને? અભેદ છે. દ્રવ્ય ની જે દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિ દ્રવ્ય થી અભેદ છે, એનું નામ અભેદ જ્ઞેય કહેવામાં. જૂનું અભેદ ને નવું અભેદ છે, અભેદ શબ્દ છે આમાં. હજી કાળ અભેદ ની વાત નથી, ક્ષણિક અભેદ. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિ દ્રવ્યમાં ભિન્ન છે કે અભિન્ન? કે અભિન્ન. સમ્યક દર્શન ભિન્ન છે કે અભિન્ન? કે અભિન્ન. સમ્યક દર્શન આત્મા છે, સમ્યક જ્ઞાન આત્મા છે. પર્યાય શબ્દ લખ્યો નથી.
બરાબર, બરાબર.
અભેદ છે એટલે આત્મા છે. ભેદ થી જો તો પર્યાય છે, હવે જો ભેદ થી જો પર્યાય છે તો અનુભવ નથી થતો એમાં. આ એક એવી ડેલિગેટ વાત છે, ડેલિગેટ છે કે એક વાર પર્યાય થી ભિન્ન આત્માને કયો અને પછી પર્યાય થી દ્રવ્ય અભિન્ન થાય છે. આ શું, આ શું ચમત્કારિક વાત છે, આ ચમત્કાર. આ વાત હિંમતનગર માં કરી હતી જવાર સાથે વાત થઈ રાત્રે. ભાઈ પણ કે જો પર્યાય ભેદ થાય તો તો દ્રષ્ટિનો વિષય મોળો પડી જાય. મોળો એટલે ઢીલો પડી જાય, ઢીલો થઈ જાય. ના, દ્રષ્ટિનો વિષય સમ્યક થઈ જાય ભેદ થાય ત્યારે.
સમ્યક થઈ જાય એમ કે વધારે દ્રઢ થઈ ગયા એમ નથી
કેતા. તમે લક્ષમાં રાખજો, અનુભવ થશે ત્યારે તમને કામ આવશે. હમણાં ડિપોઝિટ રાખજો, ન બેસે તો મગજમાં રાખજો. એ વાત કરે છે. આનું નામ શ્યાદ વાત છે. કથનચિત શુદ્ધ પર્યાય ભિન્ન, કથનચિત અભિન્ન. પ્રમાણમાં જયારે આવો ને જ્ઞાન પ્રધાન કથન, ત્યારે શુદ્ધ પર્યાય કથનચિત ભિન્ન ભિન્ન આવે. પણ દ્રષ્ટિ અપેક્ષાએ તો શુદ્ધ પર્યાય પરદ્રવ્ય છે, દ્રષ્ટિ અપેક્ષાએ તો સર્વથા ભિન્ન છે.
ત્યારે તો દ્રવ્ય દ્રષ્ટિમાં આવે છે,
આવે અને સર્વથા ભિન્ન પછી કથનચિત ભિન્ન ભિન્ન અનુભવના કાળમાં થઈ જાય.
સર્વથા ભિન્ન પછી કથનચિત
ભિન્ન 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 એ અનુભવના કાળમાં થાય. ત્યારે બે મહિનો જ્ઞાતા થઈ ગયું છે. ઝીણું જરાક સમજી ગયા, ઝીણું જ હોય
ગમે એવું
રૂપી તત્વ છે.
દ્રષ્ટિ શુદ્ધ છે, અભિન્ન છે, સારો ખુલાસો.
હા, અને આ ગુલા ખુલાસો ગુરુદેવે કર્યો છે એના વ્યાખ્યાનમાં. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે. નિશ્ચય એટલે પર્યાય થી અભેદ થયો એ નિશ્ચય છે. અને ભૂતાર છે એ વાત સાચી છે. આ અભેદ થાય છે એ વાત સાચી છે, અને સત્યાર છે એ વાત સાચી છે, અને પરમાર છે. આ એકલો ત્રિકાળી દ્રવ્યના પક્ષમાં રહેલો જીવ મધ્યસ્થ થતો નથી એટલે આ સમજાતું નથી. પર્યાય પ્રત્યે દ્વેષ અને દ્રવ્ય નો રાગ રહી જાય છે. અનંતાનુબંધીનો અનંતાનુબંધીનો પર્યાય નો વિરાજ કરે. દ્રવ્યમાં પર્યાય નો અભાવ, પર્યાય નો અભાવ, દ્રવ્યમાં પર્યાય છે જ નહીં. પણ પર્યાય આત્મા થઈને અનુભવ થાય છે ત્યારે પર્યાય નો ભેદ ન રહેતા આત્મા થઈ જાય છે, એ બીજું પણ કોઈ રહી ગયું. આ વાત પંકજ
હાજી
તમારા બાપાજી ની સાથે સોનગઢ માં થયેલી, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચીને દ્રવ્ય નો પડખો એકદમ મજબૂત સંધ્યા કરી લીધો. દ્રવ્ય નો પડખો એકદમ મજબૂત, કેમ કે એ તો આખો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એનું નામ જ છે. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ ની પ્રધાનતા થી આખી એની વાત હતી. સમજી ગયા? ત્યારે કહ્યું કે તમે જે વાત વિચારી છે એ તો બરાબર જ છે, એમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી. પણ દૂધ કઢેલું છે પણ જરાક એમાં મેરણ નાખો તો દહીં થશે ને ઘી નીકળશે. એ શું? મેં કહ્યું પર્યાય જયારે આ દ્રવ્ય સ્વભાવ છે એમ સ્વીકારશે ત્યારે પર્યાય આત્મા થશે, સહિત થઈ જશે. ના ના નહીં, એ ન હોય, રહીત જ હોય. જરા વિચાર,
નાનો દ્રોહ થઈ ગયો.
એ શબ્દ વાપર્યો તો નાનો દ્રોહ થાય છે.
નાનો દ્રોહ
ભાઈ, જૂના ઘેરે, પેલા નવા ઘેરે નહીં, જૂના ઘેરે બપોરે હું હતો એ વખતે. હા, હું હતો ને જૂના ઘેરે. તમે કેટલું કીધું પણ ક્રોધ થતો જ નથી ને મારામાં. મારામાં ક્યાં ક્રોધ થાય છે? અરે બાપુ સાંભળો તો ખરા, આ જ્ઞાનનો દ્રોહ થાય છે. આ જ્ઞાનનો દ્રોહ આપ બોલ્યા ને ત્યારે મને શબ્દ યાદ આવી કે આપ બરાબર બોલ્યા હતા કે જ્ઞાનનો દ્રોહ થઈ જાય છે.
પણ પર્યાય જે ઉપયોગ લક્ષણ છે એ ઉપયોગ આત્માથી અભિન્ન અનન્ય થઈને અનુભવે છે. એ દ્રવ્ય ને પર્યાય જુદું રે, આ તો શુદ્ધ ઉપયોગ ને કહેવાય. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય? કે શુદ્ધ થી અનન્ય થયો ત્યારે શુદ્ધ ઉપયોગ થયો. ત્યાં સુધી ઉપયોગ હતો.
દુપયોગ ક્યારે કહેવાય કે જયારે શુદ્ધિ અનન્ય થો ત્યારે શુદ્ધ ઉપયોગ,
ત્યારે અભિરાશી જાય છે
ત્યાં સુધી ઉપયોગ કહેવાય,
ઉપયોગ કહેવાય. બરાબર,
પીસ બહુ સરસ.
ઉપયોગ તો આત્માથી બિન છે, પણ શુદ્ધ ઉપયોગ કથનચિત બિન છે. ઉપયોગ તો આત્માથી ભિન્ન છે, પણ શુદ્ધ ઉપયોગ તો કથનચિત આત્માથી અભિન્ન છે. અનુભવ ના કહે અને આગમ પદ્ધતિ જોઈએ તો એ ઉપયોગ લક્ષણ પણ આત્માથી અનન્ય છે, પણ અત્યારે તો અહીંયા શુદ્ધ ઉપયોગ થાય છે, અભેદ થાય છે, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એની વાત.
બરાબર,
અહીંયા
જ્ઞેય ની વાત ચાલે છે.
બહુ સરસ ભાઈ.
આ બીજું પડખું છે, દિનેશભાઈ નો ફોન આવ્યો ને ત્યારે મેં જલ્દી હા પાડી દીધી રવિવાર ની. એક વખત ત્યાં સામાન્ય વિશેષ ના બે પડખાની વાત કરી હતી, એટલે કહ્યું આ વખતે જરા સામાન્ય વિશેષ બે પડખા છે. હા, એ હમણાં ચાલે છઠ્ઠી ગાથાના બે પડખા, એટલે પછી કહ્યું ભલે. વ્યાખ્યાનમાં ના, સામાન્ય વિશેષ ભલે છે, શું લેવો વિશે જોશો. તમે તો નથી ને એ ટાઈમે છો, 14 તારીખ. શું કહ્યું, આ પક્ષમાં આવ્યા પછી જ્ઞાન મધ્યસ્થ થઈ જાય છે. મધ્યસ્થ થતું પક્ષ વિલી થવા માંડે છે. આની કોર દ્રવ્ય ના પક્ષ થી રાગ હતો અને પર્યાય મારામાં નથી એનો નિષેધાત્મક દ્વેષ હતો. અહીંયા રાગ ઘટે છે, વા દ્વેષ ઘટે છે. રાગ ઘટતો ઘટતો ને દ્વેષ ઘટતો ઘટતો બે નો અભાવ એક સમય માંથી અનુભવ થાય. ત્યારે જ્ઞાન મધ્યસ્થ થયું, અનુભવ થયો કહેવામાં. જ્યાં સુધી તો પક્ષ છે, પક્ષાતિક્રમ થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ થઈ ત્યારે અભેદ થઈ ત્યારે
જ્ઞાતા થયો ત્યારે
જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય ની અભેદતા છે. જ્ઞાન જુદું ને જ્ઞાયક જુદું
એમ
છે નહીં.
દ્રષ્ટિ શુદ્ધ છે એમાં
રહસ્ય છે, અભેદ છે, અભેદ થઈ ગયું. પછી પાછો અભેદ શબ્દ વાપરો, અભેદ વાપરો. ભગવાન નો ભેટો થયો ત્યારે ભગવાન થઈ જાય,
એનું નામ થઈ
પર્યાય નરિયે. એનું નામ સંવર નરિયે, તો આત્મા થઈ ગયો,
નામ બદલાઈ ગયો.
હવે છે અનુભૂતિ કહો, શુદ્ધ નહી કહો કે આત્મા કહો. જો 14મી કથા કાઢો ને, આપણે અહીંયા જ છે હાજર. લ્યો, જ્ઞાની લખતા લખતા વિષય બદલાવી નાખે. તમારા મગજમાં ઓલું ચાલતું હોય અને આ વિષય બદલાવીને તમને જ્ઞાન કરાવ્યું, એ તમારી નજર ન પડી. તમે તો અનુભૂતિ તો પર્યાય છે, અનુભૂતિ તો પર્યાય છે, આત્મા ક્યાં છે પછી ખ્યાલમાં નહીં આવે. શાસ્ત્ર સ્વાધ્યાય એમાં પણ બહુ રહસ્ય હોય છે, વિષય ફટ પલટાવી નાખે. દ્રષ્ટિના વિષય થી વાત કરતા કરતા જ્ઞાન ના વિષય માં આવી જાય, એમાં ન કે જ્ઞાન નો વિષય છે. જુઓ, નિશ્ચય થી 14મી કથાની ટીકા. નિશ્ચયથી અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ છે, તો આત્માની અનુભૂતિ, રાગની અનુભૂતિ નથી, આત્માની અનુભૂતિ, તે શુદ્ધ નહીં છે. અને એ અનુભૂતિ અરે પર્યાય છે કે આત્મા? પર્યાય છે તો અનુભૂતિ નથી, અને આત્મા છે તો અનુભૂતિ છે. પર્યાય નો ભેદ દેખાતો નથી, ભેદ દેખાઈ દેતા
અનુભૂતિ.
અને એ અનુભૂતિ આત્મા જ. આ હા, શું કહ્યું?
આત્મા જ છે.
આખો દ્રષ્ટિ નો વિષય 14મી ગાથામાં દીધો અને એની સાથે જ્ઞાન ભેળી દીધું.
બરાબર,
ત્યારે જ ભાઈ દ્રષ્ટિ સાથે.
દ્રવ્ય દ્રષ્ટિ ના વિષય થી મોક્ષ પણ નું કારણ થાય છે, પણ મોક્ષ થતો નથી. અનુભૂતિ ના કાળે મોક્ષ ક્ષય થઈ જાય છે, જ્યારે અનુભૂતિ પર્યાય દેખાતી નથી પણ આત્મા દેખાય છે.
એ રીતે જ આત્મા એક પ્રકાશમાન થાય છે.
અનુભૂતિ એમ બે પણ દેખાતો નથી, એ પ્રકાશમાન થયો, આત્મા લ્યો પ્રગટ થયો. દ્રષ્ટિના વિષયની વાત કરતા કરતા જ્ઞાન ને લઈ લીધું ભેગું. કેવળ જ્ઞાન ની પર્યાય પરદ્રવ્ય અને અનુભવ થાય તે સ્વદ્રવ્ય, શુદ્ધ જ્ઞાન તે સ્વદ્રવ્ય. અભેદ ની વિક્ષા થી ભેદ ની અપેક્ષા એ કેવળ જ્ઞાન પરદ્રવ્ય, શુદ્ધ જ્ઞાન અભેદ થાય તો આત્મા થઈ ગયો. આ શું વાત કરે છે કે કેવળ જ્ઞાન ની પર્યાય ને ભેદ થી દેખી તો કર્મકૃત છે, અને શુદ્ધ જ્ઞાન ને અંતર સન્મુખ થઈને આત્મા છે એમ જાણી તો આત્મા છે. અનુભૂતિ તે આત્મા છે, છેને આમાં લખેલું છે ને.
ભેદનો કેટલો નિષેધ છે,
ભેદનો નિષેધ કરતા કરતા અભેદ થાય તો આવકાર કરી લીધો. આવ આવ પર્યાય આવ, તું મારામાં નથી મારામાં નથી મારામાં નથી એમ કરતો તો, પણ તારા સારા વિના મને પ્રસિદ્ધ કોણ કરશે, ને તું પ્રસિદ્ધ કરીશ તો તું આત્મા થઈ જાય. તું મને પ્રસિદ્ધ કર તો આત્મા થાય. તારે આત્મા થવું હોય, પર્યાય ને દ્રવ્ય કહે છે, તારે આત્મા થવું હોય ને તો મને અભેદ થઈને પ્રસિદ્ધ કરી લે તો તારું નામ પર્યાય નહીં રહે, પણ તારું નામ આત્મા.
તારું નામ આત્મા થઈ જાય.
પણ મોટા માણસ બી ઓળખાણમાં મોટા થવાય કે નહીં?
મોટા થવાય થવાય. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, વ્યવહાર નથી, ઉતાર છે સત્યાર્પણ માટે. આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી, તેથી તે પ્રમત પ્રમાત નથી. ભેદ થી જો તો પ્રમત પ્રમાત છે, અભેદ થી જો તો એ આત્મા છે. હવે પેલો પારો પૂરો થયો, પેલા પારાનું સ્પષ્ટીકરણ ભાવાર્થમાં પૂરું થયું, છઠ્ઠીનો પેલો પારો. હવે છઠ્ઠી ગાથાના બીજા પારાની વાત આવે છે, ઉપર તો વળી દાહેના આકારે થવાથી એ બીજા પારાની સ્પષ્ટીકરણ કરે છે. જ્ઞાયક એવું નામ પણ તેને એટલે આત્માને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. એટલે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે, જેમ લાકડું છે, અગ્નિ લાકડાને બાળે છે તો તેને અગ્નિ કહેવાય. એ અગ્નિને જાણતો નતો, એને લાકડાને બાળે છે, અગ્નિ બરાબર એને ખ્યાલ આવે છે. એમ આત્માને જ્ઞાયક કેમ કહ્યું કે જ્ઞેય જણાય છે, જ્ઞેયને જાણે છે, માટે આત્માને જ્ઞાયક જાણવાથી જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. જ્ઞાયક એવું નામ કારણ આપે છે, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, જો જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, આ દર્પણ છે એમાં દર્પણમાં જ્ઞેય આવતું નથી, જ્ઞેય એમાં ઝળકે છે. જ્ઞેય ભિન્ન છે ને દર્પણ ભિન્ન છે, એમ કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, પ્રતિભાસે છે, ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. જેવું ઝળકે છે એવું જ અનુભવાય છે, તો પણ જ્ઞેકૃત અશુદ્ધતા તેને નથી. હવે જ્ઞેય જળકે છે ત્યારે જ્ઞેય જણાય છે કે જ્ઞાન જણાય છે? જ્ઞેય જણાય છે તો જ્ઞેયકૃત અશુદ્ધતા, અને જ્ઞાન જણાય છે તો જ્ઞેયકૃત અશુદ્ધતા લાગુ પડતી નથી. સૂક્ષ્મ વાત છે
બરાબર, શું જણાય છે એના ઉપર તો આધાર છે.
ધીમે ધીમે જુઓ આમાં શું કહ્યું કે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે અને એ વખતે એવું પણ અનુભવાય છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે કે જે જણાય છે એમાં અહમ થતું નથી, અને જે જ્ઞેય જણાય છે માટે જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. જ્ઞેય ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે. તો પણ ક્રોધ જણાતા આત્મા ક્રોધી થતો નથી. ક્રોધ નો પ્રતિભાસ થયો તો કઈ જ્ઞાન ક્રોધ રૂપે થતું નથી. દર્પણમાં અગ્નિનો પ્રતિભાસ થયો તો દર્પણ કઈ ગરમ થઈ ગયું થતું નથી. એમ તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. દુઃખ જણાય તો આત્મા દુઃખી થઈ જાય? દુઃખ ભિન્ન છે ને જ્ઞાન ભિન્ન છે. તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેય કરતા થાય અને જ્ઞાન અહીંયા કર્મ થાય, એમ જ્ઞેય અને જ્ઞાન ને કરતા કર્મ સંબંધ નો અભાવ છે, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ ને ગૌણ કરીને જ્ઞાન જણાય જાય છે. જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસે છે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને લાગુ પડતી નથી. કેમ કે એ જ્ઞેય આશ્રિત જ્ઞાન નથી, એ જ્ઞાન તો આત્મા આશ્રિત છે. જ્ઞેય પ્રતિભાસે છે તો જ્ઞેય કરતા અને અહીંયા જ્ઞાન કર્મ થયું, ક્રોધનું કર્મ જ્ઞાન થયું એમ નથી. હવે જે પ્રતિભાસે છે તેથી તે જ્ઞેય કરતા અને જ્ઞાન કર્મ એમ નથી. માત્ર જ્ઞેય જણાય છે એને નિમિત્ત કહેવાય, અને એ જ્ઞાકાર જ્ઞાન ની પર્યાય ને નૈમિત્તિક કહેવાય. સમજાય છે? હવે જો એ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન, એ જ્ઞાકાર જ્ઞાન જણાય છે તો સામાન્ય નો તિરોભાવ થાય છે. માટે જ્ઞેય અને જ્ઞાન નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગૌણ કરીને એકલું જ્ઞાન જ્ઞેય થી નિરપેક્ષ જણાય છે. કર્તા કર્મ સંબંધ થી અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થી જોયે તો જ્ઞાન ની પર્યાય નૈમિત્તિક જણાય છે, પણ સ્વાભાવિક જ્ઞાન ની પર્યાય પ્રગટ થતી નથી. હવે જયારે જ્ઞેયો પ્રતિભાસે છે ત્યારે આ ખુલાસો છે, આમાં જ છે ખુલાસો, બહુ સારો કર્યો છે. જો આમાં જ લઈ તો પણ જ્ઞેય કરતો, કારણ કે જેવું જ્ઞાનમાં પ્રતિભાસિત થયું, જેવું જ્ઞેય ક્રોધ જ્ઞાનમાં પ્રતિભાસિત થયું, પ્રતિભાસિત તો થાય છે, સ્વચ્છતા છે ને જ્ઞાનની, એટલે જણાય છે એમાં થયું, તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. એમાં જ્ઞેય નો અનુભવ નથી અને જ્ઞાકાર જ્ઞાન નો અનુભવ નથી, પણ જ્ઞાયક નો અનુભવ છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે કે હા, કે જ્ઞેય જણાય છે કે ના, જ્ઞેય સંબંધીનું જ્ઞાન જણાય છે કે હા, કે જ્ઞેય સંબંધીનું જ્ઞાન જ જણાય છે કે બીજું જણાય છે, કે જ્ઞેય સંબંધીનું જ્ઞાન જણાતું નથી, જ્ઞાય જણાય છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આખો ગૌણ થઈ જાય છે. જ્ઞેય સાપેક્ષ જે જ્ઞાનની પર્યાય દેખાતી હતી, આ એ જ્ઞાનની પર્યાયમાં જ્યારે જ્ઞાય ગણાય છે તો જ્ઞેય સાપેક્ષ જ્ઞાન જણાતું નથી,
ઉત્પન્ન થતું નથી, પછી જણાય
જણાય ક્યાંથી
જણાય
છે? જ્ઞાય છે લખેલું છે બધું. જો આમાં છે, જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. જેવી રીતે કાંકરોલી નું તળાવ કાંકરોલી નું વખણાય છે, પાણી સ્વચ્છ બહુ એકદમ સ્વચ્છ. ઉદયપુર થી સિનાથી જતા રસ્તામાં આવે, એક વખત અમે ઉદયપુર ગયા હતા તે જોવા ગયા, મગલા સુધી ભેગા તળાવ ઉપર પાળ ઉપર બેઠા ગયા. હવે ત્રણ જણા પાળ ઉપર બેઠા હતા ને ચોથો ભાઈ આવ્યો કે ભાઈ, પેલા ભાઈ ને પૂછ્યું કે આ તમને શું જણાય છે આમાં, કે ચાર જણાય છે, કેમ કે ઝાડ ઉપર હતા બધા ફૂલ સહિત ના, કે ચાર જણાય છે. બીજાને પૂછ્યું તમને શું જણાય છે, કે અમને એકલું ઝાડ જણાતું નથી, પણ પાણીની સ્વચ્છ અવસ્થા અને ઝાડ એમ બે જણાય છે. ત્રીજાને પૂછ્યું તમે શું જોવો છો, કે ઝાડે જણાતું નથી ને ઝાડ જેમાં પ્રતિભાસ થાય છે એવી સ્વચ્છતા પણ જણાતી નથી, પણ સ્વચ્છનું દળ પાણી પાણીને પાણી જણાય છે. બે ગૌણ થઈ ગયું, નિમિત્ત ગૌણ થઈ ગયું, નૈમિતિક પર્યાય ગૌણ થઈ ગયો, સ્વભાવ ઉપર ગયો, એકલો સ્વભાવ ત્રિકાળી દળ 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 જણાય છે. બસ એક જાણનાર જણાય છે, બીજું કઈ જણાતો નથી.
ભાઈ નિમિત્ત અવસ્થાઓ પર ધ્યાન દોરાય તો નિમિત્ત ઉપર સરી જાય છે,
નિમિત્ત
નિમિત્ત ઉપર સરી જાય,
નિમિત્ત જ છે, બીજું ઉપાદાન ના આવ્યું,
એ ઉપાદાન સ્વભાવ પર જઈ શકતો નથી.
જ્ઞેય અમારે લખેલું, જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસ તો થયું પણ અનુભવ શેનો થયો, જ્ઞેય નો થયો કે જ્ઞેય સંબંધીની જ્ઞાનની પર્યાય નો થયો, કે તેઓ જ્ઞાયક નો અનુભવ કરતા જ્ઞાયક જ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે, જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાય છે, જ્ઞેય પણ નહીં અને જ્ઞેય સંબંધી જ્ઞાનની અવસ્થા પણ નહીં, પણ જ્ઞાયક પણ જણાય છે, આત્મા જાણનાર પણ. એમ જ કે ભાઈ આ ઝાડ જણાય છે એમાં શું વાંધો, ઝાડ ને પાણી બે જણાય છે, એકલું પાણી ના આવ્યું દ્રષ્ટિમાં, પર્યાય દ્રષ્ટિ રહી ગઈ સ્વપ્ન પ્રકાશક ના નામે. જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસ થયું તેવો જ્ઞાયક નો અનુભવ કરતા જ્ઞાયક જ છે, જાણનાર જાણનાર જણાય છે. જ્ઞેય જણાતું નથી, જ્ઞેયની સન્મુખ થયેલી જ્ઞાનની પર્યાય જણાતી નથી, પણ એકલો જ્ઞાયક જાણનાર જણાય છે, જ્યાં જાણનાર જણાય છે ત્યાં અનુભવ થાય છે. આ જ્ઞેય જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય, આ શાસ્ત્ર જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય, ભગવાનની પ્રતિમા જણાય છે ત્યાં સુધી અનુભવ ન થાય. એ પ્રતિભાસને પ્રસિદ્ધ કરનારનું જ્ઞાન જણાય છે તો અનુભવ ન થાય. પ્રતિમાની સામે ઉભીને જો કે પ્રતિમા જણાય છે, જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે, પ્રતિમા જણાય છે તોય આત્માનો અનુભવ નહીં થાય અને જ્ઞાન જણાય છે તોય આત્માનો અનુભવ નહીં થાય, કેમ કે એને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે. એ બે નો નિષેધ કરે તો જાણનાર જણાય જાય છે, ત્યાં ઉભો ઉભો સમય દર્શન થાય, ભગવાન ના દર્શન થઈ જાય, નિશ્ચય સ્તુતિ થાય, વ્યવહાર સ્તુતિ નો વ્યય, નિશ્ચય ચિત્ત નો ઉત્પાદ. આ વાક્ય બહુ સારું લખ્યું છે, જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે, એ સમયે જ્ઞેય નો અનુભવ નથી અને જ્ઞેય સંબંધી જ્ઞાનની પર્યાય નો પણ અનુભવ નથી, પણ જ્ઞાયક તેવું સમાવે છે.
જ્ઞાન ફરી ગયું, રિબાઉન્ડ થઈ ગયું, વ્યાવરત થઈ ગયું, ફરી
આ હું જાણનારો છું તે હું જ છું, આ હું જાણનારો છું, જાણનારો છું, કોનો જાણનારો
નહીં,
આ હું જાણનારો છું, આનો જાણનારો નહીં અને જાણનાર નો જાણનારો પણ નહીં, હું તો જાણનારો છું.
માસ્ટરપીસ.
જાણનાર ને જાણું તો સ્વસ્વામી સંબંધ નો વ્યવહાર થઈ જશે, આને જાણું તો અજ્ઞાન થશે. હું તો આ હું જાણનારો છું, તે હું છું, હું જ છું, તે હું જ છું, અન્ય કોઈ નથી. ઇન્ટુ કોમા કર્યું છે, ઇમ્પોર્ટન્ટ છે કે આ હું જાણનારો છું, તે હું જ છું. ઇન્ટુ કોમા છે, જો અન્ય કોઈ નથી, કોમા પૂરા. ઇન્ટુ કોમા મલ માર્મ છે, મર્મ છે, માલ છે. એવો પોતાને પોતાનો, એવો પોતાને પોતાનો પોતાથી અભેદ અનુભવ થયો. અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે. એ જાણવારૂપ જે ક્રિયા થઈ એનો કરતા પોતે છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેય કરતા ને જ્ઞાન કર્મે એમ નથી. જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે જ છે, કેમ કે કરતા કર્મ વાત છે ને, અહીં કરતા કર્મ વાત છે, કરતા પ્લસ કરતા. અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે છે. કેને જાણ્યું? પર્યાય ને કે દ્રવ્ય ને? દ્રવ્ય ને. પર્યાય ને જાણે તો પર્યાય કર્મ થાય, આત્મા ને જાણે તો આત્મા કર્મ થાય.
બહુ સરસ, બહુ સરસ.
રાતે તમે કાલ ગયા પછી થોડીક વાર લીધું હતું, તમારી હાજરી માં જે વિચાર તો આવ્યા હતા બધા. ક્રોધ જણાય છે તો ક્રોધ કર્મ થાય છે, અને જ્ઞાન ની પર્યાય જણાય તો જ્ઞાન કર્મ થાય છે, એટલે અજ્ઞાન કર્મ થાય છે. અને જ્ઞાયક જણાય છે તો જ્ઞાયક કર્મ થાય છે. પછી ભેદ અપેક્ષા એ જ્ઞાન ની પર્યાય ને કર્મ કહેવાય. અભેદ જ્ઞેય થયા પછી,
બરાબર,
પેલા જો જ્ઞેય જ્ઞાન ની પર્યાય જણાય તો અનુભવ ન થાય. અજ્ઞાન હે, કરતા બુદ્ધિ હો જાતી, પ્રેય દ્રષ્ટિ હો જાતી. એવું પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવાનો ક્યાંનો કરતા પોતે જ છે. અને જેને જાણ્યું તે કર્મ એટલે કાર્ય પણ પોતે જ છે. આવો એ જ્ઞાયક પણ આ માત્ર પોતે શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો શુદ્ધ છે, પણ દ્રવ્ય દ્રષ્ટિ અભેદ થઈ તેથી પણ એ તો શુદ્ધ છે. એ શુદ્ધ એ ત્રિકાળ શુદ્ધ કે ક્ષણિક શુદ્ધ ને શુદ્ધ જ છે. એ ત્રિકાળ શુદ્ધ કે ક્ષણિક શુદ્ધ ના ભેદ પાડી એક જ્ઞાયક પણ આ માત્ર પોતે શુદ્ધ છે. આ શુદ્ધની નો વિષય છે, ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધની નો વિષય, પણ શુદ્ધ પર્યાય અભેદ થઈ તો શુદ્ધની નો વિષય છે. શુદ્ધની નો વિષય તો શુદ્ધ છે, શુદ્ધ નહીં તો શુદ્ધ છે, પણ બેને અભેદ કરો તો પણ એ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં નો વિષય છે. અન્ય પરદ્રવ્ય સંયોગ જનિત પર્યાય ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક ને વિષય છે. રાગાદી અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાર્થિક જ છે, તેથી વ્યવહાર નય જ છે એમ આશય જાણવો. ભેદ કર્યો તો વ્યવહાર નહીં વિષય થઈ ગયો, અભેદ થયો તો નિશ્ચયને વિષય થઈ ગયો. નિશ્ચય નહીં પ્રગટ થઈ તો નિશ્ચયને વિષય થયો, નિશ્ચય નહીં પ્રગટ ન થાય તો વ્યવહાર નહીં વિષય બને. નિશ્ચય નહીં અભેદ માંથી એકાકાર કાળમાં નવું જ્ઞેય થાય છે. અભેદી થઈ ગયો વખત પૂરી થઈ ગયું, ભાવાર થી પૂરો થઈ ગયો. થોડો ભાવાર છે બાકી, એ તો શ્યાદવાર ની શૈલી થી થોડો લોકો એકાંત માં ન ખેંચાઈ જાય એ રીતે શ્યાદવાર થી બીજું સમજાવશો જ્ઞાન પ્રધાન. બાકી મૂળ તો જે પાઠ હતો એનો આ ભાવાર્થ બે વાર આવ્યો.
બે પારણ
કઈ બાકી, આ તો પછી ઉપર થી પોતે પંડિતજી ઉપરથી લેશું.